अन्नाद्यैः पञ्चकोशैः रहित परशिवम् पूर्णभक्त्या गृणन्तम्। अन्न आदि कोश थी ऊपर उठीने जे कल्याणमय छे, जे आनंदमय छे, ये कल्याणमय आत्म तत्व नु पूर्ण भक्ति थी चिंतन करवानो छे। पूर्ण भक्ति कल्याणमय छे परशिवम अने एनु चिंतन पूर्ण भक्ति पूर्वक नौकरी करता है, कि भणता है, कि रसोई करता है, कितनी एकाग्रता थी अपने करिए छे, केम बगड़े नहीं, नपास थवाय नहीं, नौकरी छूटी ना जाए। आपड़ी जेटली क्षमता होय एटली क्षमता थी आपड़े एमा मेहनत करिए छे सफलता माटे। अहिया कल्याणमय आत्म तत्व ने पूर्ण भक्ति थी, श्रद्धा थी, विश्वास थी, निष्ठा पूर्वक जेम व्यवहार ना घर ना काम समझण पूर्वक પોતાનું સમજીને કરીએ છીએ કે આ મારું છે, બગડવું ના જોઈએ, ખોટું ના થવું જોઈએ, એ રીતે આપણું કલ્યાણમય આત્મતત્વ પણ આપણું જીવન બગડવું ન જોઈએ, આપણી ઉપાસના પોતાના સ્વરૂપની ઉપાસના પૂર્ણ ભક્તિ શ્રદ્ધાપૂર્વક विश्वास थी करो। एमाय भगवान नी भक्ति करवानु कयु, पण अहीं आगळी कल्याणमय आत्मतत्व घणा बधा माणसो आपणा प्रत्ये सहानुभूति राखता होय, आपणी साथे संबंध पण राखता होय, व्यवहार पण बधो राखता होय, ए बधाय आपणने સારા તો લાગવાના છે, સુરત જેને કહેવાય સ્વજન કહેવાય લાગે, તો આત્મા છે એ આત્મા તો આપણે પોતે જ આપણું પોતાનું જ સ્વરૂપ છે, એને આપણે કેટલું ચાહવાનું, શરીરને કેટલું ચાહીએ છીએ, કેટલું પંપાળીએ છીએ, કેટલું સાચવીએ છીએ, કેટલા મોજશોખ કરીએ છીએ, કેટલા લાડ લડાવીએ છીએ, પણ એ શરીર છે। શરીર તો આત્માના આધાર વડે જીવી રહ્યું છે અને આત્માનો ટેકો છે અંદરથી, માટે શરીર ઊભું છે। બહાર કોઈ ટેકા દેખાય છે? ગેબી ટેકો છે, અલૌકિક ટેકો છે, ન સમજાય એવો ટેકો છે, બધા જ વ્યવસ્થિત બેઠા છીએ, પણ અંદરથી આત્માનો ટેકો ખસી જાય પછી શરીરને બેસાડી જવો જોઈએ, આ રીતે કઈ ને કઈ લુડક જાયગા। તો આત્માને જે કલ્યાણકારી આપણો આત્મતત્વ છે એને ભજો પૂર્ણ વિશ્વાસથી, પૂર્ણ ભક્ત્યા પૂર્ણ શ્રદ્ધાથી તમારે આત્માને ભજો। આત્મા એટલે કોણ? કે આ શરીરમાં જે આત્મચેતના બેઠી છે તે હું છું, શરીર હું નથી, શરીર હું નથી, હું શરીરમાં રહેનાર આત્મચેતના આત્મતત્વ તે હું છું। બાઇક પર બેસીને ચલાવીએ, સાયકલ કે ગાડી બેસીને ચલાવીએ અને એમ બોલીએ કે સાયકલ ને બાઇક ગાડી હું છું, લોકો શું કહેશે? આ માણસ ગાંડો છે, તદ્દન સાચી વાત ને. સાયકલ હું છું એટલે કે છે કે આવો યાર ગાળો થઈ ગયો, ઉનાળાની ગરમીની અસર થઈ ગઈ છે. તો પછીથી બીજી એક પ્રશ્ન, બીજો સમસ્યા એ આવી જાય કે આ શરીર હું છું એમ કહેવા વાળા આપણે બધા ડાયા. હું આત્મા છું, શરીરમાં બેઠા એટલે શરીર આપણે થઈ ગયા, મોટર ગાડીમાં બેસીએ મોટર આપણે થઈ ગયા, એમ આ શરીરમાં આપણે આત્મા તરીકે બેઠેલા જ છીએ. શરીરની ગાડીના આપણે માલિક છીએ, ડ્રાઇવિંગ કરનારો અંદર બેઠો છે. અરે ડ્રાઈવર એમ કે આ શરીર હું છું કેતો હશે કોઈ દિવસ? તો પરશિવમ આત્મતત્વમ રહસ્ય, એનું રહસ્ય સમજવાનું છે. તો આત્મતત્વની ભક્તિ કેવી રીતે કરવી એ વાત લક્ષ્મણદાસજી મહારાજ અહીં આપણને બતાવે છે. આત્મા એ જ આપણે સુહૃદ છીએ. બીજા બધા સંબંધીઓ હોય, સુહૃદ સ્વજન કુટુંબીજનો બધા ખરા, અરે આ શરીર એ ગણું, પણ એ આપણા આત્માની સાથેના સંબંધનું કુટુંબ છે. પણ એ શરીર હું નથી, હું અંદર રહેનાર આત્મા છું. ઘર છે કે આ ઘર હું છું? સાચી વાત છે, ઘરમાં રહેનારો તે હું છું. પૂર્ણ ભક્ત્યા, સાચી સમજણ વડે આત્માને ઓળખો, આપણા પોતાના નિજ સ્વરૂપને સમજો. કોઈક માણસને ઓળખવો હોય તો આજે મળ્યો છે, આ રંગના આવા કપડા પહેર્યા છે, માટે આ કપડા અને આ રંગવાળા આવી ડિઝાઇન વાળો આ, એનું ઓળખાણ થઈ ગઈ. પણ બીજે દિવસ કપડા બદલીને બીજા કપડા પહેરીને નીકળશે તો એનો પરિચય બદલાઈ ગયો, આપણે જે રાખ્યો તે પરિચય રહ્યો? એમાં શરીર તો વસ્ત્ર છે, ભગવાનને ખબર છે. અત્યારે તો કેટલી ફેશનો, કેટલી જાતની ડિઝાઇનોની ફેશનો હશે, 200-500 હજાર, બરાબર છે ને, જાત જાતની ડિઝાઇનો. પણ ભગવાને એટલા બધા ડ્રેસ તૈયાર કર્યા છે, 84,00,000 વેરાયટીઝ, દરેક જાતના ડ્રેસીસ તમને મળ્યા જ કરે. પેલું ચિત્તાનું વાઘનું પહેરીએ પણ તમને ચિત્તો જ બનાવી દે, વાઘે બનાવી દે. પતંગિયા પહેર્યા હોય પતંગિયો જ બનાવી દે. 84,00,000 ડ્રેસ પહેરવાના આલ્યા છે ભગવાને, ઘરે રાખો એક નહીં. આપણને ઘરમાં તો આપણા મમ્મી મા બાપ આપણને 5-50-100 સીવડ્યા લે, પછી ભગવાન કેટલો ઉદાર છે. લો પહેરે રાખો 84,00,000 ડ્રેસીસ. એનાથી આત્મા ઓળખાશે. જેમ કપડા બદલાઈ જાય એમ શરીરે બદલાઈ જવાના. આજે આ શરીર છે, કાલે કયું શરીર હશે? એટલે અન્નાદે પંચકોષે રહિત, આ 5 ભૌતિક અને 5 કોષનું આ શરીર છે, એના વગર જે છે તે આત્મ સ્વરૂપ, એને ઓળખવાનું છે. પૂર્ણ ભક્ત્યા, ખૂબ સમજણ પૂર્વક એને ઓળખવાનું છે. પણ સમજણ છે જ ક્યાં? ઘરમાં બહુ ઘરડો માણસ હોય તો એક ખૂણામાં એક ઓરડાની અંદર ખાટલો પાથરી આપ્યો હોય, થૂકવાનું આપી દીધું હોય, અને સમય એને પાલો પાણી પી શકે એટલે પાણી દવા અને ખાવાનું આપ્યું, પછી એને ઘરમાં કોઈ પૂછે જ ખરું? બધા પોતપોતાની રીતે આવે જાય, સુવે, કામ કરે, બધું કરે, પણ કોઈ દિવસે ઘરડાને પૂછે નહીં, પણ ઘરડો એ ઘરનો માલિક છે. આત્મા ઘરડો નથી, પણ આ ઘરનો માલિક તો ખરો ને. પણ એને કોઈ પૂછવા જાવ છો કોઈ દિવસ? માં મેરા મનીએ કે રહા હે, બાપા મેં એ કામ કરુંગા, કોઈ પૂછવા જાય છે ઘરડા માણસને? એમ આત્માને કોઈ પૂછતું નથી, પોતાને ફાવે તેમ કામ કર્યા કરે, ફાવે તેવી પ્રવૃત્તિ, જે કર્મ કરવા હોય બધા હારા ખોટા કર્મ કર્યા કરે, પણ આત્માને પૂછે નહી. આત્મા તો માલિક છે, એને નહીં પૂછવાનું. એટલા માટે જય મહારાજે કહ્યું કે પૂર્ણ ભક્ત્યા આત્મતત્વમ ગૃણંત્વમ, કારણ એ કલ્યાણકારી છે. શરીર કલ્યાણકારી નથી, શરીર તો ભોગો ને વાસનાઓ ભોગવવાળું છે. શરીર છે જે પાંચ ભૌતિક અન્નાદિ પંચકોષ, એ તો કોઈક ને કોઈક પાપ કર્મ ને પુણ્ય કર્મ કરવા વાળું છે. બધા જ કર્મ કરે છે શરીર. એટલા માટે કહે છે કે આ શરીર તો ભોગનું સાધન છે, સાચી વસ્તુ નથી. અને ભોગો શરીરમાં શક્તિ હશે ત્યાં સુધી રહેશે, અને શરીરમાં શક્તિ ખલાસ થઈ ગઈ, બધું પડ્યું હોય કે ના 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 નથી ખાવું નથી જોવું, કેમ કે શરીર શિથિલ થયું છે. તો શરીર થી પર શરીર કલ્યાણકારી નથી. શરીર તો દુર્ગતિ જ આપનારી છે, કુકર્મ જ કરાવનારું છે. એટલા માટે કહ્યું કે પંચકોશે હિ પર શિવમ રહિતમ, આ શરીર સિવાય જે આપણું પોતાનું કલ્યાણકારી, સદાય કલ્યાણ જ કરે. શરીર કલ્યાણ નહીં કરે, આત્મા કલ્યાણ કરશે. આત્મા ક્યારે ખોટું કરવા નહીં જાય. ખોટું કરવા જતો હશે તો એને જાગૃત કરશે કે આ ન થાય, આ ખોટું છે. આપણું કોન્શિયસ આપણું હૃદય અંદર થી બોલે કે આ પાપ છે, આ અપરાધ છે, આ ન થાય. એટલે આત્મા કલ્યાણકારી છે, એને સમજો, એની ઉપાસના કરો. પણ અન્ન આદિ જે પંચકોષમાં આ શરીર છે એ ભોગવાદી છે, એ માત્ર ભોગનું જ સાધન છે, અને આખરે નરકમાં જવાનું છે, ત્યાં તો બાળી મૂકશે. તો માણસને, માણસ પોતે શું ઈચ્છશે? પોતાની દુર્ગતિ ઈચ્છશે? પોતાનું બધું ખોટું જ થાય એવું ઈચ્છશે? ના, સદગતિ જ ઈચ્છશે, પોતાનું કલ્યાણ જ ઈચ્છશે. જે કલ્યાણમય છે એ માત્ર આપણું પોતાનું સ્વરૂપ છે, જેને આપણે આત્મા કહીએ છીએ. જીવ ભલે વાલો રહ્યો, બચાવો ફરે, કારણ કે જીવભાવ શરીરમાં છે. એટલે મોહ આસક્તિ બધા ભોગો એ બધા જીવભાવથી શરીરમાં ઉત્પન્ન થાય છે. પણ જો જીવભાવ કાઢી નાખી અને આત્મભાવ કેળવે, કોઈ પણ પ્રકારની દુર્વૃત્તિ મનમાં શરીરમાં આવે જ નહીં. શરીરમાંથી આટલી જ સમજણ કેળવવાની છે. અને એટલા માટે કહ્યું કે આત્મા એ કલ્યાણકારી છે. આપણું તત્વ, આ શરીરનું તત્વ, આ શરીરમાં આપણું પોતાનું સ્વરૂપ જે છે તે આત્મા છે. અને આપણું હિત જ કરવાનું છે. શરીર અહિત કરશે, શરીરની ઇન્દ્રિયો અને મન ખોટા કામ કરશે, કરાવશે. આત્મા કોઈ દિવસ ખોટું કામ નહીં કરે. અને કદાચ ખોટું કામ કર્યું હશે ને, ભલે કોઈને નહીં કહેવાતું હોય, અંદરથી કહેતું છે કે આજ આ કામ, એ કામ ખોટા પૂરા હો ગયા, અંદર બોલશે, કોઈને કહી નહીં શકે, પણ એનો આત્મા તો કહેશે જ એને પોતાને કે શરીર આજે તે આ પાપ કર્યું છે, એટલે તો ચોક્કસ કહી દેશે. જાગ્રત કરે છે આત્મા, ભલે તમે પાપ કોઈને ના કહી શકો, અપરાધ બીજા કોઈને ના કહી શકો, પણ તમારો આત્મા તો જાણે છે, તમે એની સાથે વાતો કરી શકો છો. આજે આ ખોટું થઈ ગયું છે. તો આ પ્રકારની જે સાચી સમજણ છે એને પૂર્ણ ભક્ત્યા, વિશ્વાસપૂર્વક શ્રદ્ધાથી એમાં એની ભક્તિ કરો, એનું ચિંતન કરો, એનો વિચાર કરો. ગૃણંતમ, ગૃણંતમ એટલે એનું ચિંતન કરવું, એનું વિચારવું. આત્મા એ મારું સ્વરૂપ છે, આત્મા એ જ મારું કલ્યાણ છે, અને હું પોતે એ જ છું કલ્યાણકારી. પાપ તો આ શરીર જીવભાવથી કરાવે છે. શરીરમાં જયારે દેહાશક્તિ આવે ત્યારે એની અંદરથી ઘણી વિકૃતિઓ ઉત્પન્ન થાય. મન છે ને, મન જયારે શરીરના ભાવો તરફ જાય, ઇન્દ્રિયો તરફ, ત્યારે એ કુકર્મ કરે, એ પાપ કરે. પણ એ મન જીવભાવ છોડી દઈને જયારે આત્મામાં ભળી જાય ને, ત્યારે મન આત્મા બની જાય, શુદ્ધ પવિત્રતા. એ ખોટું ક્યારેય ન થવા દે, મન નહીં કરે. આત્મા વડે મનને ખોટું કામ નહીં કરવા દે. જો આત્મા, અરે આપણું મન આત્મામાં ભળી ગયું, નિરાશ, શાંતિ, પવિત્રતા. પણ જો એ આપણું મન જીવમાં ભળી ગયું, શરીરમાં ગયું, ઇન્દ્રિયોમાં ગયું, ખતમ થઈ ગયા, બહેકાઈ ગયા, જીવનને બરબાદ કરી નાખ્યું. કેમ કે મન જીવભાવમાં જતો રહ્યો. જયારે જયારે પણ જીવભાવ આવે ને ત્યારે બધી જ પીડા થાય. મહાપુરુષો પોતાના મનને આત્મભાવમાં રાખે, પણ શરીરની કોઈ પીડાને સહેજ પણ પોતાના ઉપર અસર ના થવા દે. આપણા જે મારા 6 વર્ષ ડાયાલિસિસ કર્યું, બરાબર છે, કેટલી ક્રેમ્સ આવતા હતા, કેટલી પીડા થતી હતી, પણ બહાર બધાની વચ્ચે આવીને બેઠા હોય ત્યારે હસતા જ હોતા હતા. એટલે એ શરીર ભાવ આખું એક બાજુ મૂકી દે, માત્ર આત્મભાવ. જે પીડા છે શરીરને છે, મારે શું. અને પીડા થતી હોય તો સામે આવેલાને હસીને પૂછે, કેમ છો, ક્યારે આવ્યા, શું કરો છો, મજામાં છો, આશીર્વાદ મારા, હસતા હસતા. એને કહેવાય કે શરીરથી પર વિદેહી કહેવાય. શરીરના સુખ દુઃખાદીની કોઈ પણ અસર પોતાના મન ઉપર ન થવા દે, અને મનને આત્માનું સંધાન કરાવી દે. એક દોરી ઉપર એક લંગર બાંધ્યું હોય, એને અહિયાંથી કાપી નાખીએ આ છેડા તરફ જતું રહે, અને આ બાજુથી કાપી નાખીએ તો બીજી બાજુ જતું રહે. એમ આપણા મનને આપણે કયા સંબંધથી કાપીએ છીએ, આત્માના સંબંધથી, તો પછી દુઃખ તરફ જતા રહેવાનું. શરીર ભાવથી દુઃખ દુઃખ દુઃખ, પીડા ને પીડા જ રહેવાની, એ બાજુ ગયું. પણ જો શરીર ભાવથી કાપી નાખી દોરી, આપણું મન આત્મા તરફ જતું રહ્યું, સુખ 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 સુખ, કોઈ દિવસ દુઃખ જોવાનો વારો જ ના આવે. આ છે પૂર્ણ ભક્ત્યા ગુણંતમ આત્મતત્વમ. આપણા આત્મતત્વનું સતત મનન ચિંતન કરો. હું શરીર નથી કહ્યું એટલે પછી આપણે સુખી થઈ ગયા. જન્મ્યું છે કોણ? શરીર. તો મરવાનું છે કોને? જે જન્મ્યું છે એને મરવાનું છે. જ્યારે આત્મા છે એ તો શરીર જન્મ્યા પછી પ્રવેશ કરે છે, ત્યાં સુધી માતાના ઉદરમાં જ એ પોસાય, બહાર આવે એને થપથપાઈને આ કરીને એટલે તારે શ્વાસોશ્વાસ શરૂ થાય, ત્યાર પછી હૃદય ધબકે, ત્યાર પછી રડે, પછી અધપગલ આવે બાળક. એટલે જન્મ્યા પછીથી અંદર આત્મચેતના પ્રવેશ કરે છે અને એને બાળી મૂકતા પેલા આત્મચેતના ચાલી જાય છે. એટલે એને તો આત્માને તો મરવાનું નથી અને જન્મવાનું નથી. તો જન્મ અને મૃત્યુ જેને નથી એ અમર કહેવાય. અને શરીર ભાવ આપણી પાસે છે ત્યાં સુધી મૃત્યુનો ભય લાગવાનો અને ત્યાં સુધી આપણે મરવાના જ છીએ એ બીક આપણા મનમાં એ વિચાર કાયમ પડ્યો જ રહેવાનો. પણ અમૃત પીધું, અમર થઈ ગયા એ શેનાથી? સમજણ પૂર્વક. શરીરને ગમે તે સ્થિતિ બની હોય તો પણ સહેજે પીડા કે દુઃખ ન થાય ત્યારે એ પોતે શરીરથી પર થઈ ગયો અને એને મૃત્યુ નહીં, પાપ નહીં, દુઃખ નહીં, જન્મ નહીં, માત્ર આત્મા તરીકે અમર અવ્યય શાશ્વત ને મારે ક્યાં મરવું છે? ભાગવતમાં કથા આવે છે પરીક્ષિતને શ્રાપ આપ્યો ઋષિના પુત્રએ, ત્યાં 7મે દિવસે મૃત્યુ થશે, સર્પદંશથી મૃત્યુ થશે. તો હવે તો આવા ગંગા કિનારે ગયો ને ત્યાં સુખદેવજી મહારાજ આવ્યા અને એને સત્સંગમાં બેસાડી દીધો પરીક્ષિત રાજાને. મૃત્યુ ભૂલાઈ ગયું, માત્ર ભગવત કથા મન જ્ઞાનમાં મન એવું લાગી ગયું. અને પછીથી સુખદેવજીએ કહ્યું હું જઉં છું, જો હવે તક્ષક આવશે અને કરડશે. એમ તો પરીક્ષિત તક્ષક નાગ કરડવા આવે તે પહેલા જ શરીરમાંથી ઉભા થઈ ગયા આત્મા તરીકે, અને પછી મૃતદેહ હતો એને તક્ષક કરડ્યો. આ છે આત્માનુસંધાન, આ છે પૂર્ણ ભક્તિ આગ્રંતમ. આત્માનું આ રીતે શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક એનું ચિંતન મનન આ વિચારો વડે આપણે આત્મામય થઈ જઈએ. અત્યારે તો શરીરમય છીએ, અત્યારે બધા વિચારો બધો જ વ્યવહાર આપણો શરીરમય છે અને એટલે બધી જ બીક લાગે છે, બધી જ બીક લાગવાની. મહાપુરુષો નક્કી કર્યું કે સમાધિ લેવી છે. સંતરામ મહારાજે પુરુષોત્તમ દાસજીએ 24 કલાક આગું ધકેલ દીધું ભિક્ષાની મતની. 14 લેવી હતી સમાધિ, બધાએ કહ્યું કે ના મહારાજ અમને સત્સંગ કરાવો તો સારું. કે છે મોતને શરીરને એક બાજુ 24 કલાક બધાને સત્સંગ કર્યો. લક્ષ્મણદાસજી મહારાજે વૈશાખ સુદ એકાદશીએ સમાધિ લેવાનું નક્કી કર્યું. પેલા અફસર ને ભક્તો કહ્યું ના મહારાજ ના દેવાય, સારું થાય. 14 દિવસે એમને બેઠા બેઠા કર્યું હતું. તો આ સંતરામ મહારાજે પોષ સુદ પૂનમે વિચાર કર્યો, પણ ભક્તો એ કહ્યું કે ના મારે સમય નથી. કે સારું તને સમય મળે તારે તો માસ સુદ પૂનમે. આ પોતાની ઉપર નિયંત્રણ, મોતની જરાય બીક નહીં. પુરુષોત્તમદાસજી મહારાજ બીજે દિવસે મૃત્યુ, પણ સ્વસ્થ બધા જોડે આનંદથી સત્સંગ કર્યો. લક્ષ્મણદાસજી મહારાજે 4 દિવસ સત્સંગ કર્યો આનંદથી. મહારાજશ્રીએ પણ 1 મહિના સુધી પોતાનું ધ્યાન ભજન ને બધું કર્યું. મોતની બીક જ નહીં કે હું શરીર ક્યાં છું. આમ આત્માની સાથે પરિપૂર્ણતાનો સંબંધ હોય અને એનું ચિંતન થાય તો શરીરની આસક્તિ છોડ્યા પછી જ મોતનો અને સુખ દુઃખ દાગી સુખ દુઃખાદીનો ભય દૂર થાય.